समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 206 सुधी स्वाध्याय थयो छे। कलश 206 मां क्षणिकवाद मां माननारा जेम के बौद्ध दर्शन ने माननारा बौद्ध धर्म ने माननारा एम कहे छे के आत्मा क्षणिक छे अने जे आत्मा करे छे ई करवा वालो करता आत्मा तो क्षण में नाश पामे छे એટલે ભોગવવા વાળો આત્મા બીજો છે આવી એમની માન્યતા છે અને એ માન્યતાનું ખંડન આચાર્ય ભગવાને કર્યું કે એ માન્યતા તારી ખોટી છે અને પછી ગુરુદેવે એના ઉપર ઘણો વિસ્તાર કર્યો એ બધું આપણે સમજ્યા છીએ। આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે એટલે પર્યાય છે તે એક ક્ષણની છે અને જે કરતાપણું છે તે પર્યાય વખતે છે તે પર્યાયના કાળે કરતાપણું છે અને ભોગતાપણું છે તે બીજી પર્યાયના કાળે છે એટલે પર્યાયને જ માત્ર આત્મા માની લે તો પછી આ બૌદ્ધ મત જેવું ક્ષણિકવાદનું પરિણામ સાચું લાગે। પણ બૌદ્ધ તો માત્ર પર્યાયને આત્મા તરીકે માને છે, દ્રવ્ય ને તો એ જાણતા જ નથી। જ્યારે જૈન દર્શન તો એમ કે છે કે પર્યાય ક્ષણિક છે અને પર્યાયમાં કરતાપણું છે, પર્યાયમાં ભોગતાપણું છે, એ વાત બરાબર છે, પણ સાથે જે ત્રિકાળ રહેતું દ્રવ્ય પણ છે, જે બદલાતું નથી એવું દ્રવ્ય છે અને એ દ્રવ્ય છે માટે આ પર્યાય છે એમ જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે અને એ વાતનું આપણે પણ પ્રતિપાદન કરીએ છીએ। હવે ફરી ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે। હવે પછી જે ગાથાઓ આવવાની છે, ચાર ગાથા કુનકુંદાચાર્ય ભગવાનની 345, 346, 347 અને 348, એ ગાથાઓમાં જે વાત આવવાની છે એની સૂચનારૂપે અને ફરીથી આ ક્ષણિકવાદને નિષેધવા રૂપે કળશ 207 કહે છે। તો આપણે લઈએ કળશ 207। વૃત્યંશ ભેદ તો અત્યંતમ વૃત્તિમ નાશ કલ્પનાત અન્ય કરોતિ ભુક્તે અન્ય ઇતિ એકાંત ચકાસ્તુ માં। શ્લોકના અર્થમાં કહે છે કે વૃત્યંશોના એટલે પર્યાયોના, વૃત્યંશોના એટલે કે પર્યાયોના ભેદને લીધે વૃત્તિમાન એટલે પર્યાયી, વૃત્તિમાન કહો કે પર્યાયી કહો, વૃત્તિમાન અર્થાંત દ્રવ્ય જે પર્યાયી છે તે અત્યંત નાશ પામે છે એવી કલ્પના દ્વારા અન્ય કરે છે અને અન્ય ભોગવે છે એવો એકાંત ન પ્રકાશો અથવા તો એવો એકાંત ન ગ્રહો। શું કહે છે કે વૃત્તિ અંશ ભેદત અત્યંતમ વૃત્તિમત નાશ કલ્પનાત, વૃત્તિંશોના અર્થાંત પર્યાયોના ભેદને લીધે અન્ય કરોતી અન્ય કરે છે પર્યાયોના ભેદને લીધે વૃત્તિમત નાશ કલ્પનાત, એટલે વૃત્તિમાન અર્થાંત દ્રવ્ય અત્યંત નાશ પામે છે એવી કલ્પના દ્વારા, એવી કલ્પના કરીને તમે એક કરે છે ને બીજો ભોગવે છે, એટલે અન્ય કરોતિ અન્ય ભુંક્તે, અન્ય કરે છે અને અન્ય ભોગવે છે. ઇતિ એકાંત મા ચકાસ્તુ, એવો એકાંત ન પ્રકાશો. પર્યાયો છે અને પર્યાયો બદલાય છે, એટલે પર્યાયમાં જે પર્યાય વખતે કાર્ય થાય છે અને જે પર્યાય વખતે ભોગવાય છે એ બંને પર્યાયો જુદી છે, એમ પર્યાયનો ભેદ છે. પણ એના દ્વારા તમે વૃત્તિમાન એટલે દ્રવ્ય, એ દ્રવ્ય નાશ પામે છે, જે દ્રવ્ય કરતા થયું હતું એ દ્રવ્ય નાશ પામ્યું અને બીજું ભોગતા દ્રવ્ય નવું થયું, એવી કલ્પના ન કરો. એવી કલ્પના કરી અને કરતા અને ભોગતાને જુદા જુદા ન માનો, એમ કહેવાનો આશય છે. જ્યારે એવી કલ્પના કરવામાં આવે કે કરનાર આત્મા જુદો અને ભોગવનાર આત્મા જુદો, કેમ કે પેલો કરનાર આત્મા ક્ષણિક હતો, એ તો નાશ પામ્યો અને હવે ભોગવનાર આત્મા છે તે બીજો છે, પણ ભાઈ એ તો પર્યાયની વાત છે, દ્રવ્યની વાત નથી રહેતી. એટલે દ્રવ્ય નાશ નથી પામતું, દ્રવ્ય તો ત્રિકાળ રહે છે, પણ બૌદ્ધ મતમાં દ્રવ્ય વિશેની કોઈ વાત જ નથી, માત્ર પર્યાય છે જે ક્ષણિક છે, જે એક સમયનું સત છે, એને જે પૂર્ણ આત્મા માની લેવામાં આવ્યો છે. આત્માના બે અંશ, એક પલટાતો અંશ અને એક નહીં પલટાતો અંશ. તો જે નહીં પલટાતો અંશ છે એને એ જાણતા જ નથી, પલટાતા અંશને એટલે કે પર્યાયને જ એ આત્મા માની લે અને પછી એમ કહે કે આત્મા ક્ષણિક છે. એટલે જ્યારે કાર્ય થાય છે ત્યારે કરનારો આત્મા જે છે એ તો નાશ પામ્યો અને જ્યારે ભોગવવાવાળો આત્મા છે એ તો નવો છે, એવી ઊંધી માન્યતાને માટે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ એ તમે દ્રવ્ય દ્રષ્ટિ કરતા નથી, દ્રવ્યને માનતા નથી, માટે તમને એવી ઊંધી કલ્પના થાય છે કે કરવાવાળો આત્મા જુદો અને ભોગવવાવાળો આત્મા જુદો. એટલે તમે વૃત્તિમાન પર્યાયી એવા દ્રવ્યને નાશ પામે છે એવી ઊંધી વિચિત્ર કલ્પના ન કરો, એવી માન્યતાને છોડો. આ ઉપદેશાત્મક કાવ્ય છે, એના ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે દ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી, જો અહીંયા તો અવસ્થાની વાત છે, નાશ પામે છે તે કઈ ત્રિકાળી દ્રવ્ય નાશ નથી પામતું, અવસ્થાઓ એટલે પર્યાયો, પર્યાય બદલાય છે, એક પર્યાય છે એનો નાશ થાય છે, એ જ સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે, બીજી દશા પ્રગટ થાય છે. પર્યાયના ઉત્પાદ અને વ્યય એક જ સમયમાં છે, પૂર્વની પર્યાયનો વ્યય એ જ સમયમાં ઉત્તર પર્યાયનો ઉત્પાદ છે, પહેલાની પર્યાયનો નાશ જ્યારે થાય છે અથવા તો એ વિલીન થાય છે, એનો વ્યય થાય છે, એ જ સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એમાં સમયનો ગાળો નથી, આંતરો નથી, વચમાં કોઈ અવકાશ નથી. અને એ વખતે દ્રવ્ય ધ્રુવ અચળ, બદલાયા વિનાનું, પલટાયા વિનાનું એમને એમ રહે છે. એટલે દ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામે છે, પણ એ તો અવસ્થાઓ નાશ પામે છે, દ્રવ્ય નાશ પામતું નથી. એટલે બૌદ્ધ મતી એમ માને છે કે દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે. વિચારાઓને ખબર નથી કે આ જે નાશ પામ્યું એ તો પર્યાય છે, નવી ઉત્પન્ન થઈ એ પણ પર્યાય છે, ત્રિકાળી દ્રવ્ય તો એ વખતે ધ્રુવ એવું ને એવું રહ્યું એ વાતને હજી એ સમજ્યા જ નથી. મોટાભાગનાની આવી જ દશા છે, જે બદલાતો અંશ છે એને એ જુએ છે. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરીએ ત્યારે બદલાતો અંશ ખ્યાલમાં આવે, પણ અતિન્દ્રિયપણે જે ખ્યાલમાં આવે, જાણવામાં આવે, અનુભવમાં આવે, એવો ભગવાન આત્મા જે ધ્રુવ, એનો આ બૌદ્ધ મતીઓને ખ્યાલ નથી. અને એની જેમ પોતાની જાતને જૈન કેવડાવનારા મોટાભાગના લોકોને એવા ભગવાન આત્માનો અનુભવ નથી. સમ્યક દર્શન થાય ત્યારે જ એનો અનુભવ થાય કે આ ન બદલાતો અંશ છે. એટલે ન બદલાતો અંશ છે એ અનંત ગુણનો પિંડ છે, એ પોતે છે. અને એને જ્યારે એ પોતે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવે છે ત્યારે એને વસ્તુનું સાચું સ્વરૂપ, સમ્યક સ્વરૂપ સમજાય છે. અને ભગવાન આત્મા કેવો છે એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. એટલે ત્યાં સુધી એવો અનુભવ નથી, ત્યાં સુધી પર્યાય તરફ લક્ષ છે. પણ પર્યાય તરફ લક્ષ હોય ભલે, પરંતુ સાથે ને સાથે જીનેશ્વર ભગવાનની વાણીને સાંભળવામાં આવી હોય, પ્રત્યક્ષ સાંભળવામાં ન આવી હોય, તો ગણધર ભગવાને જે 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરી છે એ દ્વારા, એટલે કે એમાંથી રચાયેલા આચાર્ય ભગવાનોએ રચેલા શાસ્ત્રો દ્વારા પણ જો એ વાત જાણવામાં આવી હોય તો પણ એ વિકલ્પ દ્વારા એટલું તો નક્કી કરી શકે ને કે આ જે બદલાતો અંશ જે છે, જે પર્યાય છે, એનાથી જુદો ત્રિકાળ રહેવાવાળો આત્મા છે. ભલે એને અનુભવ નથી, પરંતુ શાસ્ત્રમાં આવેલા વચન દ્વારા એટલો તો એ નિર્ણય કરી શકે ને, એટલો તર્ક દ્વારા પણ નિર્ણય કરી શકે ને કે જે બદલાઈ રહ્યું છે એ કોનો બદલાવ છે, એ બદલાવ છે, એ પર્યાય છે તે કોની છે, એ આત્માની પર્યાય છે. તો એ આત્મા હોવો જોઈએ, ત્રણેય કાળ હોવો જોઈએ, એવો તો એ નિર્ણય કરી શકે ને. પણ આ વાતને આ બૌદ્ધ મતવાળા તો ભૂલી જ ગયા છે કે પર્યાયને કોઈક દ્રવ્ય હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, આવી વાત તો એ સમજ્યા જ નથી અને એમને એમ ચલાવે જાય છે. એટલે આવી જ દ્રષ્ટિ મોટાભાગના પોતાની જાતને જૈન કેવડાવનારા લોકોની પણ છે. માત્ર પર્યાયને જ જુએ છે, દ્રવ્યને જોતા જ નથી. એક વખત વિચાર કરે કે આ પર્યાય પર્યાય પર્યાયમાં જે બધું કરવાની વાત, પર્યાયમાં બધો ઉપદેશ, આ બધું ખરું, પણ એ પર્યાય એ કોને આધારે છે, પર્યાય કોની છે, આ બધું કોને માટે કરવું છે એનો તો એ વિચાર કરતા નથી. ઉપદેશ આખો આપવામાં આવે, વ્રત કરો, તપ કરો, આમ કરો, તેમ કરો, બધું, પણ એ કોને માટે કરીએ છીએ એનો તો કોઈ ખ્યાલ નથી, એના સ્વરૂપને તો સમજ્યા નથી. એટલે આ કળશ દ્વારા આપણે એ ઉપદેશ લેવાનો છે. આચાર્ય ભગવાને એવો ઉપદેશ આપ્યો છે કે ભાઈ તમે એવી કલ્પનામાં વિહાર ન કરો, હવે એ કલ્પનાને છોડો, એ કલ્પનાને છોડો. જે નાશ પામે છે એ તો પર્યાય છે, અને અનંતી પર્યાય દ્રવ્યમાં ગર્ભિત છે. કેમ કે દ્રવ્ય અવિનાશી છે, અનંત કાળ સુધી રહેવાનું છે, તો અનંત પર્યાયો છે અને અનંત પર્યાયનો આખો પ્રવાહ એમાં ગર્ભિત છે. તમે એમાં રંજિત ન થાઓ, તમે મૂળ દ્રવ્ય તરફ લક્ષ દો, અને મૂળ દ્રવ્યનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થશે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થશે. આ વાત ગુરુદેવે સમજાવી છે. અહીંયા કહે છે કે દ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધ મતી વિચારાઓ એ ક્ષણે ક્ષણે જે નાશ પામે છે એને જ આત્મા માની લે છે. એટલે એ એમ માને છે કે દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે. અને આવી એકાંત માન્યતા લઈને એ બેઠા છે એટલે એમને મિથ્યાત્વ છે. આવી માન્યતા જેમને પણ છે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે, એમાં કોઈ બૌદ્ધની વાત નથી, દરેકની વાત છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય, અવસ્થાવાન પદાર્થ કે જેની અવસ્થાઓ થઈ રહી છે એવો પદાર્થ, એ અવસ્થાવાન પદાર્થ, દરેક દ્રવ્ય છે તે અવસ્થાવાન છે, દરેક દ્રવ્ય છે તેની અનંત પર્યાય હોય છે. કેમ કે દ્રવ્યોનો નાશ થતો નથી, દ્રવ્ય ત્રિકાળ રહે છે તો એની અનંત પર્યાયો હોય છે, અને અનંત પર્યાય એની થાય છે એવું એ અવસ્થાવાન દ્રવ્ય એનો નાશ થતો નથી. જો એનો નાશ થાય તો આ જગતનું સ્વરૂપ આ રીતે રહી શકે જ નહીં, એમાં ફેરફાર પણ થતો નથી. મૂળ દ્રવ્ય એવું ને એવું રહે છે અને જે બદલાવ છે તે પર્યાયમાં છે. એટલે જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો પછી એ અવસ્થા કોના આશ્રય થાય, એ કોની અવસ્થા, મૂળ દ્રવ્ય જ છે નહીં તો પછી અવસ્થાની વાત જ ક્યાં રહી. એટલે એ રીતે બંનેના નાશનો પ્રસંગ આવે, એટલે દ્રવ્ય અને પર્યાય બંનેના નાશનો પ્રસંગ આવે, અને એમ થતાં તો એ શૂન્યનો પ્રસંગ આવે. એટલે ખરેખર વસ્તુનું સ્વરૂપ એવું નથી, જે પર્યાય છે એનો નાશ થાય છે અને જે દ્રવ્ય છે ત્રિકાળ કે એવું ને એવું રહે છે. એટલે જે કંઈ થયું કાર્ય એનો કરતા જે વખતે જીવ થયો છે તો એ પર્યાયમાં થયો તે છતાંય એ જીવ દ્રવ્ય તો કાયમ રહે છે, એટલે જ્યારે એને ભોગવવા પણ આવે છે ત્યારે પણ એ જીવ છે અને એ ભોગવવા પણ પર્યાયમાં છે. એટલે એ ભોગવવા વાળી પર્યાય જુદી છે, કરવા વાળી પર્યાય જુદી છે, પણ એ બંને વખતે જીવ દ્રવ્ય તો ત્રિકાળ છે 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 ને છે, એટલે એનો નાશ થતો ના. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ સાત્વરભૂત વાત કરી છે, એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9 પાન નંબર 280 કળશ 207 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે વૃત્તિ અંશો, વૃત્તિ અંશો એટલે પર્યાયના ભેદો. વૃત્તિ એટલે પર્યાય અવસ્થા. આ સોનું સુવર્ણ હોય છે ને, તેમાં સોનું છે તે સોનાપણે નિત્ય કાયમ હંમેશા રહે છે. સોનું સોનાપણે રહે છે. એ સોનું સોનાપણે શા માટે રહે છે કે એમાં જે ગુણ છે એને કારણે એ સોનું સોનાપણે જ રહે છે. એટલે તેના પીળાશ ચિકાશ વજન ઇત્યાદિ ગુણ છે તે નિત્ય કાયમ રહે છે. એટલે સોનું સોનાપણે કાયમ રહે છે, એ એના ગુણને છોડતું નથી, એ સોનાપણે તો રહે છે. અને તેની કડા કુંડળ સાંકળી વીંટી બંગડી ઇત્યાદિ પલટતી અવસ્થાઓ છે એ પર્યાય છે. તેવી રીતે ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર પ્રભુ અંદર છે, તે ધ્રુવ ત્રિકાળી નિત્ય દ્રવ્ય છે. એમાં પણ અનંત ગુણ છે અને અનંત ગુણ રૂપે જ એ ભગવાન આત્મા એમ જ રહે છે. એમાં કાંઈ ફેરફાર થતો નથી. અગુરુ લઘુત્વ નામનો એક ગુણ છે, એટલે એ દ્રવ્યમાં કાંઈ ફેરફાર થતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થતું નથી, એક ગુણ બીજા ગુણ રૂપ પણ થતો નથી, એક પણ ગુણ વધતો ઘટતો નથી. એ અનંત ગુણ જેમ છે તેમ રહે છે, એવું આ ધ્રુવ ત્રિકાળી નિત્ય રહેતું દ્રવ્ય છે. હંમેશા રહેતું એ દ્રવ્ય છે, જેમાં બદલાવ નથી. અને જેમ સોનાની પર્યાય કઈ વીંટી કુંડળ સાંકળી બંગડી, એવી રીતે એની પણ પલટતી અવસ્થાઓ થાય છે. ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ છે અને એ એના ગુણને કારણે છે. એના જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણ છે, એ નિત્ય છે. અને તેની પલટતી અવસ્થા, આ જે ગતિ થાય છે તે એ પર્યાય છે. ચાર ગતિ તો સંસારરૂપ છે અને પંચમ ગતિ છે એ શુદ્ધ ગતિ છે, સિદ્ધની ગતિ છે. તે પોતાની મૂળ અવસ્થા છે એવી એ ગતિ છે. એ ગતિ એક વખત પ્રાપ્ત થાય, એવી અવસ્થા થાય, ત્યાર પછીથી એ ગતિ પણ બદલાતી નથી. ચાર ગતિમાં ભ્રમણ કરે છે ને જીવ, એ ગતિમાં તો એ ભ્રમણ કરે છે એટલે બદલાયા કરે છે, પણ પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ થાય એ પછીથી એ સિદ્ધની અવસ્થામાં જઈ રહે છે. એટલે આ જીવની પર્યાય થઈ, અને જેવી પર્યાય છે એ પ્રમાણે બીજું બધું પણ હોય છે. સંસાર ની પર્યાય છે, ચાર ગતિમાં છે, તો જે ગતિમાં છે એ ગતિને અનુરૂપ એને શરીર મળે છે, અને એ શરીરને પછી એટલા પરમાણુઓને આવવું ને જવું ને એ બધું શરીરમાં ચાલ્યા કરે છે, એ જુદી વસ્તુ થઈ. આત્મા એ શરીર સાથે રહ્યો અને મિથ્યા દ્રષ્ટિ છે એટલે શરીર સાથેના પોતાના સંબંધને એ શરીર રૂપ માને છે, શરીર સાથે એકત્વ કરે છે. શરીર સાથે રહ્યો તો એ કાંઈ એવું કોઈ એને દબાણ કરતું નથી કે ભાઈ તું શરીરને તારું સ્વરૂપ માની લે, પણ એ ભૂલ કરે છે. જીવ અનાદિનો એમ ભૂલ કરતો આવ્યો છે. ચારે ગતિમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તે ગતિને અનુરૂપ એને શરીર મળે છે. મનુષ્ય ગતિમાં આવ્યો તો મનુષ્ય ગતિને અનુરૂપ શરીર મળ્યું. શરીર મળ્યું અને મનુષ્યની ગતિ છે, છતાંય કોઈએ એને એમ દબાણ કર્યું છે કે આ શરીર તે તું છો એવું માની લે, એવું તો કોઈએ કહ્યું નથી. બે વસ્તુ સાથે રહી હોય તો બેને આપણે ભેગી શા માટે કરીએ? દાળ ચોખા જુદા છે તો દાળ ચોખા જુદા જ માનીએ છીએ. આપણે એમ નથી કહેતા કે ના, દાળ ચોખા તો ભેગા જ હોય. એ તો જયારે ખીચડી કરીએ ત્યારે દાળ ચોખા ભેગા થાય, તો ખીચડી થઈ. પણ દાળ દાળ છે, ચોખા ચોખા જ છે, સાથે રહ્યા છે તો એ દાળ દાળ ને ચોખા ચોખા જ છે. ખીચડી થાય છે તો પણ એ ભેગા થતા નથી, ખરેખર તો ત્યારે અંદર દાળ અને ચોખા જુદા જ છે. તો શરીર અને આત્માને ભેગા કરીને આપણે ખીચડી કરીએ છીએ. એવી ખીચડી કરવાની કાંઈ જરૂર નથી પ્રભુ. અને એ ખીચડી થઈ છે એટલે કે એવી માન્યતા થઈ છે કે આ શરીર ને આત્મા ભેગા છે, તે વખતે પણ શરીરથી આત્મા જુદો જ છે. એટલે આત્માની જે દશા પલટાઈ, એ મનુષ્યની અવસ્થા થઈ, એ પલટતી અવસ્થા છે ત્યારે ન પલટા તો અંશ ધ્રુવ ભગવાન આત્મા ત્રિકાળ એવો ને એવો છે, જે જ્ઞાન સ્વભાવી છે, એના અનંત ગુણો સહિત છે. અને પેલું તો દ્રવ્ય જ આખું જુદું છે, શરીર છે એ તો દ્રવ્ય જ જુદું છે. જે ગતિમાં જાય છે એ ગતિમાં એવા શરીર મળે છે, શરીર તો ભૂતગળ છે. આ તો બિચારો હજી શરીરથી જુદો નથી પડ્યો, શરીર પોતાનું નથી, પોતે શરીરથી જુદો છે એ હજી એને તો બેઠું નથી. ત્યાં પછી એ ભિકારી ભાવથી એ જુદો કેવી રીતે પડશે, વિભાવ ભાવથી એ જુદો કેવી રીતે પડશે? એટલે આ બધું એને સમજવાની જરૂર છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ આ રીતે દ્રવ્ય છે, ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે જે નિત્ય રહે છે, અને આ પલટતી અવસ્થા એ પર્યાય છે. હવે આમાં બૌદ્ધ મતી છે તે એકાંતે પર્યાયને જ આત્મા કહે છે. પર્યાયને આત્મા કહે છે એટલે મનુષ્યની ગતિ થઈ છે તો મનુષ્યની ગતિ અને મનુષ્ય પણ જે આવ્યું છે એને એ આત્મા માને છે. એટલે એમાં એમાં તો શરીરથી પોતે જુદો છે એવી વાત પણ પછી એમાં તો રહે નહીં. ક્ષણે ક્ષણે એ અવસાન પામે છે, આત્મા નવો પ્રગટ થાય છે, એટલે એમાં તો ઊંધી માન્યતા થઈ ગઈ કે શરીર રહ્યું અને એમાં ફરીથી આત્મા ઉત્પન્ન થાય છે, એવી એમની કાંઈક માન્યતા છે, બુદ્ધમતનો એવો અભિપ્રાય છે. જે પર્યાય છે એ જીવની છે અને એનો નાશ થાય છે. બૌદ્ધ મતી છે તે એકાંતે પર્યાયને જ આત્મા કહે છે, એટલે એ એમ માને છે કે આત્માનો નાશ થાય છે. અને અજ્ઞાનીની પણ અનાદિથી પર્યાય ઉપર જ દ્રષ્ટિ છે, એ પણ ક્યાં આત્માને જુએ છે? તેથી બૌદ્ધ મતીની જેમ તે પણ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. જેને આત્માની દ્રષ્ટિ થઈ અવિનાશી પોતે છે, પોતાનું સ્વરૂપ અવિનાશી છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંતકાળથી છે, અનંતકાળ રહેવાનો છે, એવી જ્યાં સુધી એને પ્રતીતિ ન થઈ હોય પણ એવી દ્રઢ શ્રદ્ધા તો થાય ને, તો એવી દ્રઢ શ્રદ્ધા પણ નથી, એ તો બધા મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ભલે અનુભવ ન થયો હોય પણ અનુભવ માટે થઈ અને એનો પ્રયત્ન ક્યારે થાય? પુરુષાર્થ ક્યારે એવો થાય કે જ્યારે એને એવી દ્રઢતા થઈ હોય કે હું અવિનાશી છું, હું નિત્ય છું, હું અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આ પર્યાયથી જુદો છું, એવી દ્રઢતા પણ નથી થઈ, તો પછી એ જૈન છે એ ક્યાંથી કહેવાય? કઈ રીતે એને જૈન કહેવો? જેની દ્રષ્ટિ પર્યાય તરફ જ રહી છે, અને પર્યાય ને તો આ બૌદ્ધ મતીઓ પણ માને છે, અને પર્યાયના ફેરફારને જે આત્મા કહે છે, આ જીવ પણ એમ પર્યાયને જ માને, તો પછી એ જૈન કેવી રીતે થયો? જૈન થતો જ નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે બૌદ્ધ મતીની જેમ તે પણ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. આ બધી વાત સમજાવી એટલે કોઈ કહ્યું પણ આમાં ધર્મ ક્યાં આવ્યો? ધર્મ શું આવ્યો? કેમ કે અત્યારે વર્તમાનમાં તો એમ જ છે કે ધર્મ એટલે કંઈક કરો તો ધર્મ થાય, કંઈક ક્રિયાકાંડ પૂજા ભક્તિ આદિ કંઈક કર્યું હોય તો ધર્મ આવે ને, આમાં તો કાંઈ ધર્મ તો આવ્યો નહીં. આ તો વાતો તમે બધી કરી, એમાં ધર્મ ક્યાં આવ્યો? લોકોની માન્યતા આવી છે, કેમ કે હજી કરતું તો બુદ્ધિ પડી છે ને, એ કરી શકે છે એવી બુદ્ધિ પડી છે ને. અરે શુભ ભાવ જે છે એ પણ એનું કાર્ય નથી, એટલી ઊંચી વાત અહીંયા તો કહેવામાં આવી. પૂજા કરવી એને જે ધર્મ માને છે તો અહીંયા તો એટલે સુધી વાત કરી કે ભાઈ તું પૂજા તો કરી શકતો નથી પણ પૂજાનો ભાવ તું કરી શકે છે, પણ એ પૂજાનો ભાવ કરવો એ પણ તારું કાર્ય નથી. તારું કાર્ય તો શું છે? તું તો તારા સ્વરૂપને વિશે સ્થિર થાય એ જ એકમાત્ર તારું કાર્ય છે. તું બીજાની પૂજા કરે એ કાંઈ તારું કાર્ય નથી. એ વખતે તારા પુરુષાર્થની નબળાઈ છે એટલે તું બારમાં પરનું લક્ષ્ય કરી અને અનેક પ્રકારે પ્રવર્તે છે, એમાં સામે તીર્થંકર ભગવાન છે અથવા તો સિદ્ધિની પ્રતિમા છે કે હરિયંતની પ્રતિમા છે, તો તને એવો વિકલ્પ આવે છે અને એવા ભાવે તું થાય છે, પણ એ તો તારા પુરુષાર્થની નબળાઈ છે, તું બહાર આવ્યો છે એટલે વિકલ્પ થાય છે. એટલે પૂજા કરવી એ પણ તારું કર્તવ્ય નથી. અને આ વિચારો એમ માને છે કે જો આ પૂજા ભક્તિ આ બધું કરીએ તો કંઈક કર્યું કહેવાય, તો ધર્મ કર્યો કહેવાય. તો આ તો તમે જે બધી વાત કરી એમાં કંઈ ધર્મ જેવી વાત તો અમને લાગતી નથી. એટલે પૂછે છે કે પણ આમે ધર્મ શું આવ્યો? એટલું સરસ રીતે વાત મૂકી છે. વાત તો બરાબર છે, સામાન્ય માણસને તો એમ જ લાગે કે આમાં ધર્મની તો કઈ વાત જ ના આવી, કેમ કે કઈક કરીએ તો ધર્મ થાય ને, કઈ પ્રભાવના કરીએ તો ધર્મ થાય, કે મંદિર બનાવીએ તો ધર્મ થાય, કે કઈક કરવું પડે. કેટલી ઊંધી માન્યતા વર્તે છે. જે કરી શકતો નથી એને કરે એટલે ધર્મ થાય, આવી ઊંધી માન્યતા ચાલી રહી છે. પર પદાર્થનું કરતાપણું હજી એને મનમાંથી ગયું જ નથી. કંઈ પણ કરવું છે તો એમાં કોણ કરે કોણ, આત્મા તો કાંઈ કરી શકતો નથી. એક તરફ એમ કે હા અમે પણ કૃપાળુદેવને માનીએ છીએ, કૃપાળુદેવે કહ્યું કે એક તણસલાના બે ટુકડા પણ આત્મા કરી શકતો નથી. તો કહ્યું તો તે માન્યું, તો પછી આ બીજી બધી વસ્તુ તું ધર્મના નામે જે કરવા જાય છે એ પણ તું ક્યાંથી કરી શકે ના, તો પાછો બદલાઈ જાય. એક બાજુ એમ બોલે કે ના અમે કૃપાળુદેવને બરાબર સમજ્યા છીએ, આત્મા એક કણકલાના બે ટુકડા પણ ના કરી શકે, બરાબર છે, બરાબર છે, કુદી કુદીને બોલે. અને પછી બીજી તરફ પાછો એ પોતે એમ માને કે આ બધું હું કરું, પૂજા પણ હું કરું, વ્રત પણ હું કરું, દયાના ભાવ પણ હું કરું, એ ભાવનો કરતા થાય. પછી પાછો એમ બોલે પણ એમાં ભાવ તો અમારા સારા થાય ને, પણ એ ભાવ તારા નથી, એ તો વાત પહેલા સ્વીકાર. જે ભાવ તું કરે છે એ ભાવનો કરતા થઈને તું ભ્રમણ કરે છે, એ ભાવનો કરતા થઈ અને તું મુક્તિના પંથે નથી જતો, શુભ ભાવનો કરતા થઈને પણ તું ભવના ભ્રમણ જ કરે છે. એટલે સ્વીકાર તો ખરો કે આ ભાવથી પણ મારે અન્ય ભાવ એટલે શુદ્ધ ભાવમાં જવાનું છે, એવું સ્વીકાર તો ખરો, પછી ધર્મની વાત આવશે. એટલે અહીંયા તો પહેલો એવો સ્વીકાર કરાવવો છે. એટલે આ બધું સમજાવ્યું છે. તત્વને સમજ્યા વિના માત્ર ઓગે ઓગે બધું કર્યા કરશે, આ જેમ થાય છે તેમ કર્યા કરશે, તો ભાઈ એમાં ધર્મ નહીં થાય. તો અનંતકાળથી તું છે, અનંતકાળથી છે, અને હજી સુધી જો તને સિદ્ધત્વ નથી પ્રગટ થયું તો એમાં તારી કાંઈક ભૂલ થાય છે. અને ભૂતકાળમાં તે આવું તો કર્યું છે. ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવે છે કે આમાં ધર્મ શું આવ્યો. કહે છે કે અરે ભાઈ તું કોણ છો અને કેવડો છો, તું એટલે આત્મા, તું કોણ છો અને કેવડો છો તથા આ તારી અવસ્થાઓ કેવી રીતે છે તેને યથાર્થ જાણી નિત્ય આનંદ ચિદાનંદ સ્વરૂપનો પર્યાયમાં સ્વીકાર કરવો એનું નામ ધર્મ છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો પર્યાયમાં સ્વીકાર થવો, એવો પર્યાયમાં સ્વીકાર ક્યારે થાય? પર્યાયમાં પોતે શુદ્ધ સ્વરૂપે થઈ જાય. પર્યાયમાં સ્વીકાર કરવો એટલે અત્યારે વર્તમાન પર્યાય એ પરનું લક્ષ્ય કરવા વાળી છે, એમાં તો એને પોતાનું શું સ્વરૂપ છે એ તરફ દ્રષ્ટિ જ ગઈ નથી. પણ એ પોતાના શુદ્ધ સ્વરૂપનો એ વિકલ્પ દ્વારા નિર્ણય કરે કે મારું શુદ્ધ સ્વરૂપ આવું છે, તો એ તો વિકલ્પાત્મક સ્વીકાર થયો, એમાં અનુભવ તો આવતો નથી. પણ અહીંયા તો એમ કહે છે કે એવા જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો પર્યાયમાં સ્વીકાર થવો, પર્યાયમાં સ્વીકાર થવો એટલે પોતે પર્યાયમાં શુદ્ધ સ્વરૂપે પરિણમી જાય, પોતાનું પરિણમન શુદ્ધ સ્વરૂપે થવા લાગે, એનું નામ ધર્મ છે. દ્રવ્ય અપેક્ષાએ તો પોતે નિત્યાનંદ ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે જ, એ તો દ્રવ્યમાં રહ્યું, દ્રવ્ય તો એવું શુદ્ધ છે જ, અને એને અત્યારે સવિકલ્પ દશામાં એનો સ્વીકાર પણ થયો છે. પણ અહીંયા તો એમ વાત કરી કે એવો તું પોતે જયારે પરિણમી જાય તો એ પર્યાયમાં સ્વીકાર થયો. એવી પર્યાય થઈ રહી છે ના, પર્યાય એવી નથી થતી. વર્તમાન પર્યાય શુદ્ધ નિર્મળ થતી નથી. જ્યારે ધ્રુવનું લક્ષ્ય કરવામાં આવે ત્યારે નિર્મળ પરિણામ થાય, ત્યારે પોતે પર્યાયમાં એનો સ્વીકાર કર્યો છે એમ કહેવાય. આવો ધર્મ છે. ધર્મ બીજી શું ચીજ છે? આનું નામ ધર્મ છે. આ વ્રત તપ અને ભક્તિ આદિ તું કરે છે એ શુભભાવ છે, એ ધર્મ નથી. એ બધો શુભભાવ છે, એને લીધે થઈ અને આશ્રવ થાય છે એટલે પુણ્યનો બંધ પડે છે, અને એને ધર્મ માને તો એ તો વાત ખોટી છે, એ તો મિથ્યાત્વ છે. ધર્મ નથી એને ધર્મ માનવો, શુભભાવને ધર્મ માનવો એ તો મિથ્યાત્વ થયું. જે બંધનું કારણ છે એને મુક્તિનું કારણ માનવું એ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ એ તો મહાપાપ છે. જો પાપમાં સૌથી મોટામાં મોટું મહાપાપ, મહાપાપ એટલે એવું પાપ એનાથી બીજું મોટું પાપ હોય નહીં, મહાપાપ એ મિથ્યાત્વને કહ્યું છે. આ ચોરી, જૂઠું બોલવું, અબ્રહ્મચર્ય, હિંસા આ બધા તો પાપ છે જ, પણ સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. કે મિથ્યાત્વને કારણે થઈ અને એ અનાદિનો રખડે છે, હિંસાને કારણે થઈને તો એકાદ ભવ એને નરકનો કરવાનો થાય, નરકનું આયુષ્ય બંધાય તો એ ભવ પૂરો થાય ત્યાં સુધી નરકનું આયુષ્ય, પછી બીજા ભવ માટેનું તો એ એક જ ભવમાં એ પાંચ વખત નરકનું આયુષ્ય બાંધી લે છે, એવું નથી થતું કે બે વખત બે નરકનું આયુષ્ય બાંધી લે છે એમ નથી થતું, એક જ ભવ. પણ મિથ્યાત્વ એવું છે કે મિથ્યાત્વ મિથ્યા માન્યતાને કારણે એને પાછા એવા સંયોગ મળે અને મિથ્યાત્વમાંથી પાછો ફરી પાછો મિથ્યાત્વ, મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ, મિથ્યાત્વ મિથ્યાત્વમાં જ રહે, એ સાયકલ પૂરું થાય જ નહીં, ચાલ્યા જ કરે. એટલે મોટામાં મોટું પાપ તો મિથ્યાત્વનું છે અને એમાં એ ગૃહિત મિથ્યાત્વ. ધર્મને નામે જે ધર્મના નામે જે મિથ્યાત્વ કરે કે આ ધર્મ છે, સાચા દેવગુરુ શાસ્ત્રને ન માનતા કુગુરુ કુદેવ કુશાસ્ત્રને માને અને મનાવે અથવા તો માનતાને અનુમોદે કે આ એ બિચારા માને છે તો ભલે માનતા, એમાં શું વાંધો છે, આપણને શું વાંધો છે, બધાના બધા ધર્મ સરખા, સર્વધર્મ સમાન છે, બધા ધર્મ એક જ વાત કરે છે, આવી બધી ફિલોસોફી બોલે, એક પણ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના આવી તમે સાંભળતા આવશો, બધા આમ બોલે કે બધા ધર્મ સરખા છે, બધામાં મૂળ તો વાત એ જ કરી છે ને, પણ મૂળ વાત ક્યાં તને ખબર છે, એ તો શાસ્ત્રનો અભ્યાસ એ નથી કર્યો, એવું કોણ કહી શકે, જેને બધા દર્શનનો બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય એ કહી શકે, જેને 5-10 લાખ પાના વાંચ્યા હોય એ કહી શકે, બધા શાસ્ત્રો બધા ધર્મોના વાંચે ત્યારે કહી શકે ને, એ સિવાય ક્યાંથી કહી શકે, છતાંય બોલે. હવે આ બોલે છે એ અનુબોધના કરે છે, તેની અનુબોધના કરે છે, એ કુધર્મ કુગુરુ અને કુશાસ્ત્રની અનુબોધના કરે છે, એટલે એ ગૃહિત મિથ્યાત્વ થયું અને આવા ગૃહિત મિથ્યાત્વને કારણે એને અનંત ભવ થયા છે, હજી એ સુધરતો નથી. ગૃહિત મિથ્યાત્વ છે એ અનંતાનુબંધીનું કારણ છે, બહુ સરસ કૃપાળુ દેવે સમજાવ્યું છે આપણા તત્વધારા પુસ્તકની અંદર. તત્વધારા પુસ્તક, તત્વધારા પુસ્તક છે ને, તત્વધારા.com પર જશો તો ત્યાં લાઇબ્રેરીમાં તત્વધારા પુસ્તક મળશે, એમાં એક ચેપ્ટર છે આ ગૃહિત મિથ્યાત્વ સંબંધીનું. કૃપાળુ દેવે એ વિશે શું કહ્યું છે, બહુ સરળ શબ્દોમાં કૃપાળુ દેવે આ વાત સમજાવી છે કે ભાઈ અનંતાનુબંધીનું કારણ શું, અનંતાનુબંધીનું ચેપ્ટર કાઢશો તેમાં કૃપાળુ દેવી વાત સમજાવી છે કે અનંતાનુબંધીનું કારણ ગૃહિત મિથ્યાત્વ છે. આ લડાઈને હજારો માણસોને મારી નાખવામાં આવે તો એથી કરી અને એ કાંઈ એને અનંત ભવ કરવા પડે એમ નથી, તો પછી આ ચક્રવર્તી જે છે એ જ ભવે મોક્ષે જઈ શકે જ નહીં. એ રીતે કૃપાળુ દેવે એમાં દલીલ દ્વારા સમજાવ્યું છે કે ચક્રવર્તી જે આટલી લડાઈ કરે છે એ જ ભવે મોક્ષે જાય છે ને. શ્રેણિક મહારાજા એવું પાપ કરીને જે અત્યારે નરકે ગયા છે કે એના પછીના જ ભવમાં એ મોક્ષે જાય એવું બને કઈ રીતે, એટલે એનો અર્થ એ છે કે આ તીવ્ર કસાય છે, તીવ્ર કસાય છે એ અનંત ભવ થવાનું કારણ નથી, અનંતાનુબંધીનું કારણ તીવ્ર કસાય નથી પણ એ ગૃહિત મિથ્યાત્વ છે. એટલે ગુરુદેવ વારંવાર આ વાત કરે છે, ઘણાને એમ થાય કે વારંવાર ગુરુદેવ કેમ આમ કહે છે કે આ વ્રત તપ ભક્તિની વાતને કેમ આમ કહે છે, ભાઈ એ જણાવવું છે એમને કે તમે જ્યાં અટકીને ઉભા છો ત્યાંથી હવે આગળ થશો, એ વ્રત તપ ભક્તિ આદિ જે તમે કરી રહ્યા છો તો બાળ વ્રત બાળ ભક્તિ બાળ તપ છે, એને બદલે તમે મૂળ સ્વરૂપને જાણો સમજો, એક વખત સ્વરૂપમાં જાઓ એનો અનુભવ કરો, પછી તમારા વ્રત તપ ભક્તિ જે છે એ સ્વરૂપને લક્ષ્ય જ થશે, એટલે એ સ્વભાવ હશે છતાં પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેશે. એટલા માટે વારંવાર આ વાત કરી છે કે તમે ત્યાંથી ખસો આગળ વધો, એક જ જગ્યાએ અટકીને ઉભા છો, સ્વભાવમાં ધર્મમાનો છો ત્યાંથી અટકીને ઉભા છો ત્યાંથી આગળ વધો, એટલે વારંવાર ગુરુદેવ આ વાત સમજાવે છે. ઘણાને એમ લાગે કે આ ગુરુદેવ કેમ આમ કે છે, ભાઈ એનો નિષેધ નથી કર્યો પણ એ ધર્મ નથી એમ કહેશે તો ધર્મ શું છે એવો પ્રશ્ન તમે પૂછશો અને તો પછી સાચા ધર્મ તરફ વળશો. આચાર્ય દેવ અહીં કહે છે કે પર્યાયોના ભેદને લીધે વૃત્તિમાન દ્રવ્ય અત્યંત નાશ પામે છે એવી કલ્પના દ્વારા અન્ય કરે છે અને અન્ય ભોગવે છે એવો એકાંત ન પ્રકાશો. એનો અર્થ શું કે અંદર વસ્તુ ભગવાન આત્મા પોતે સચ્ચિદાનંદ પ્રભુ ત્રણે કાળે રહે છે એટલે ત્રિકાળ નિત્ય છે, પણ બદલાતી પલટતી પર્યાયોના ભેદ ભિન્નતાને લીધે અજ્ઞાની બૌદ્ધમતી વૃત્તિમાન દ્રવ્ય નાશ પામે છે અને ક્ષણે ક્ષણે અન્ય અન્ય આત્મા ઉપજે છે એમ કલ્પના કરે છે. એની કલ્પના એવી છે, એની માન્યતા એવી છે, એની ઊંધી શ્રદ્ધા છે. જે પર્યાય નાશ પામે છે એને એ એમ માને છે કે એ દ્રવ્ય નાશ પામે છે. વર્તમાન વિકારી પરિણામ અનેરો એટલે અન્ય આત્મા કરે છે અને પછીનો અનેરો અન્ય આત્મા તેનું ફળ ભોગવે છે એમ અજ્ઞાની માને છે. આ વિભાવ ભાવ થયા તે એક આત્માને થયા અને પછી એનું ફળ ભોગવવા વાળો બીજો આત્મા, એમ આ અજ્ઞાનીની આ બૌદ્ધ મતીની માન્યતા છે. તો તેને અહીંયા કહે છે અન્ય કરે છે અને અન્ય ભોગવે છે એવું એકાંત ન પ્રકાશો, એવું એકાંત તમે ન માનો, એવા એકાંતની શ્રદ્ધા ન કરો, એવા એકાંતને છોડો. આ લોકોએ તો એમ કહ્યું ને કે કરનારો જુદો છે અને ભોગવનારો જુદો છે, એમ જે માને છે. તો આચાર્ય ભગવાન કહે છે કે એ માન્યતાને છોડો, અન્ય કરે અને અન્ય ભોગવે છે એવું એકાંત ન પ્રકાશો. તો એકાંત ન પ્રકાશો એમ શબ્દ મૂક્યા છે એટલે એકાંતે ન માનો. કોઈ અપેક્ષાએ તમે કહી શકો, કઈ અપેક્ષાએ કહી શકો કે પર્યાય અપેક્ષાએ એમ કહી શકાય કે જે કરતાપણું જે પર્યાયમાં હતું એ પર્યાય અને જે ભોગતાપણાની પર્યાય એ બંને ભિન્ન છે. એટલે કરનારી પર્યાય છે તે ભોગવનારી પર્યાય નથી એવું તમે એ પર્યાયની અપેક્ષાએ કહી શકો. પણ દ્રવ્ય અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો એ દ્રવ્ય અપેક્ષાએ તો ભગવાન આત્મા એ જ છે કે જે કરતા છે એ જ ભોગતા છે. એટલે અહીંયા તો એમ કહે છે કે એવું તમે એકાંત ન પ્રકાશો, અર્થાંત એવું એકાંત વસ્તુ સ્વરૂપ નથી. તો પછી વસ્તુ સ્વરૂપ કઈ રીતે છે? 281 માં પાના ઉપર સમજાવે છે કે જે જીવ વર્તમાન પર્યાયમાં રાગ દ્વેષ કરે છે તે જ જીવ ભવિષ્યમાં તેનું ફળ ભોગવે છે. પાપના પરિણામ કરનારી એક અવસ્થા છે એ પર્યાય છે, જ્યારે પાપના પરિણામ થયા તે પાપના પરિણામ કરનારી એક અવસ્થા છે અને તેનું ફળ ભોગવનારી પર્યાય બીજી છે, એ બીજી અવસ્થા છે. અને તે બંને પર્યાયોમાં રહેલું દ્રવ્ય આત્મા તો એનું એ જ છે. બંને પર્યાય વખતે આત્મા તો એનો એ જ રહ્યો, એ દ્રવ્ય તો એનું એ જ રહ્યું, પણ પાપના પરિણામ કર્યા એ વખતે જે પર્યાય હતી એ પર્યાય જ્યારે એ પાપના પરિણામનું ફળ આવ્યું ત્યારે નથી, એ વખતે બીજી પર્યાય છે. પણ એ બંને પર્યાયો, જે કરવાવાળી પર્યાય અને ભોગવવાવાળી પર્યાય જે થઈ, તે બંને પર્યાય વખતે દ્રવ્ય સામાન્ય તેનું તે જ રહ્યું કે આત્મા તો એનો એ જ છે. પર્યાય જુદી જુદી છે, પર્યાય અનેરી અનેરી છે, પણ દ્રવ્ય તો એનું એ જ છે. જેણે પાપ કર્યું તે જ આત્મા તેનું ફળ જે દુઃખ તે ભોગવે છે. વૃત્તિમાન એવું જે દ્રવ્ય તે ત્રિકાળ નિત્ય છે, તેથી આત્મા જે વર્તમાન પર્યાયમાં પાપ કરે છે તે જ એટલે તે જ આત્મા તેનું ફળ આગામી એટલે ભવિષ્યકાળની બીજી પર્યાયમાં ભોગવે છે. એટલે દ્રવ્યની અપેક્ષાથી, આત્માની અપેક્ષાથી વિચાર કરીએ તો એનો એ જ આત્મા છે કે જે પાપ કરે છે અને પાપનું ફળ ભોગવે છે. પણ પાપ કરે છે એ પર્યાય જુદી છે અને એનું ફળ ભોગવે છે એ પર્યાય જુદી છે. વર્તમાનમાં મનુષ્યની પર્યાયમાં કોઈ તીવ્ર પાપ ઉપજાવે, સાતે વ્યસન સેવે, તે પછી મરી અને નરકમાં જાય અને ત્યાં એના ફળમાં તીવ્ર દુઃખ ભોગવે, પણ ત્યાં અવસ્થા પલટવા છતાં આત્મા તો એનો એ જ છે. મનુષ્યની અવસ્થામાં એણે પાપ કર્યા અને એનું ફળ નરક અવસ્થામાં ભોગવે, નરકની ગતિમાં જઈને ભોગવે. જો આખી ગતિ બદલાઈ જાય પણ છતાંય આત્મા એનો એ જ છે, ભોગવવા વાળો એ જ છે કે જેણે પાપ કર્યા હતા. અવસ્થા પલટાઈ છતાં આત્મા તો એનો એ જ છે. આત્મા કરનારો જુદો અને વળી ભોગવનારો જુદો એવી વાત નથી, એવી માન્યતા અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. એ જ આત્મા છે કે જે કરે છે એ જ ભોગવે છે. બહુ સ્પષ્ટ કરી દીધું પંડિતજીએ તો. 281 માં પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે ભગવાન ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે, ધન સંપત્તિ મારા સુખના સાધન છે એમ માની એની મમતા કરે એ તો મૂંડ મહામૂરખ છે. મૂંડ મહામૂરખ કયો? ગુરુદેવે શું કહ્યું? ધન સંપત્તિ મારા સુખના સાધન છે એમ માની એની મમતા કરે એ તો મહામૂરખ છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે મહામૂરખ આપ એને કહો છો તો પછી નાનો મૂરખ કોણ? ગુરુદેવ કહે છે કે સંકિત થયા પછી કિંચિત ક્યારેક ચારિત્રનો દોષ રહે તે નાનો મૂરખ. શું કહ્યું? પેલો તો મહામૂરખ છે, પણ જેને સમ્યક દર્શન થયું છે એને પછી જે ચારિત્રનો દોષ રહે છે એને અહીંયા નાનો મૂરખ કહ્યો. કેમ કે પછી તો એને એ ચારિત્રના દોષને દૂર કરવા પ્રત્યે જ ઉલ્લસિત થવાનું હોય, એમાં જ જોર લગાવવાનું હોય ને. એટલે ચારિત્રનો દોષ રહે છે એ એના પુરુષાર્થની નબળાઈ છે. જેને મિથ્યા શ્રદ્ધાનો દોષ છે તે તો મૂંડ મહામૂરખ છે. માન્યતામાં જ ભૂલ છે, મિથ્યા દ્રષ્ટિ છે એ મહામૂરખ છે. પણ જેને ચારિત્રનો દોષ છે, ક્યાંક કોઈક રીતે ચારિત્રનો દોષ છે, એ પોતાની મૂર્ખાઈ છે, એટલે કે પોતાનો એમાં પુરુષાર્થ નબળો પડ્યો છે, એટલે એને નાનો મૂરખ કહ્યો. એ સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે ભાઈ કે આ હું બીજાને ઉપદેશ આપી સમજાવું એવો જે મને વિકલ્પ છે તે મારી ઉન્મત્તપણાની ચેષ્ટા છે. જો ગુરુદેવ પોતાનું કાંઈ નથી કહેતા, બધું શાસ્ત્રના આધારે કહે છે. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ આ રીતે કહ્યું છે. શું કહ્યું? પોતાની વાતને પોતા ઉપર લઈ જઈ અને સમજાવ્યું છે કે આ હું બીજાને ઉપદેશ આપી સમજાવું એવો જે મને વિકલ્પ છે, સુભાવ છે, શાસ્ત્ર લખવાનો પણ સુભાવ છે, તો એ મારી ઉન્મત્તપણાની ચેષ્ટા છે. ઉન્મત્તપણું, ગાંઠપણું, એની ચેષ્ટા છે. એટલે શું કહેવાનો આશય છે કે હું તો આત્મા નિત્ય નિર્વિકલ્પ છું અને મારે અંદર નિર્વિકલ્પ રહેવું જોઈએ. જ્યારે હું આ પરલક્ષે ઉન્મત્ત થયો છું એટલે એ મારો દોષ થયો. હું નિર્વિકલ્પ છું અને મારે તો અંદર નિર્વિકલ્પ રહેવું જોઈએ, છતાં આવો બીજાને સમજાવવાનો વિકલ્પ આવ્યો એ ઉન્મત્તતા છે. આવી વાત છે. મુનિરાજને ઉપદેશનો, સમજાવવાનો કે સાંભળવાનો વિકલ્પ આવે તે અસ્થિરતાનો, ચારિત્રનો દોષ હોવાથી તે ઉન્મત્તતા છે, એમ ત્યાં કહ્યું છે. આ સમાધિ શતક 19 માંથી વાત ગુરુદેવે આ રીતે લઈ અને આપણને સમજાવી. અહીંયા કહે છે કે પર્યાયનો નાશ થતા દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે એમ મત માનો, એમ ન માનો. વાસ્તવમાં આત્માની વર્તમાન પર્યાયનો નાશ થઈ એની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. આત્મા તો ત્યાં ત્રિકાળ નિત્ય જ રહે છે. આવા નિત્ય ચિદાનંદ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન છે અને તે પ્રથમ ધર્મ છે. પ્રથમ વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું પડશે. યથાર્થ જાણ્યા વિના દ્રષ્ટિ સાચી થશે નહીં. તો આ રીતે આ કળશ 207 નો અર્થ અહીંયા પૂરો કર્યો. હવે કળશ 207 ના ભાવાર્થ ઉપરનું પ્રવચન આપણે લઈએ, એમાંથી કેટલાક અંશ લઈએ. અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં, જુઓ પર્યાયનો અવસ્થાનો નાશ થતા આત્માનો દ્રવ્યનો નાશ માને એ તો અજ્ઞાનીની બૌદ્ધમતીની જૂઠી કલ્પના છે. કેમ કે અવસ્થાવાન દ્રવ્યનો નાશ થાય તો પછી અવસ્થા કોના આશ્રયે થાય? નવી નવી અવસ્થા જે ક્ષણે ક્ષણે થાય છે તેનો આધાર તો નિત્ય દ્રવ્ય છે, કાયમ રહેતું દ્રવ્ય છે, એ એનો આધાર છે. હવે દ્રવ્ય જ નાશ પામી જાય તો આધાર નાશ પામ્યો એમ કહેવાય, અને આધાર નાશ પામતા પર્યાય પણ કોના આશ્રયે ઉત્પન્ન થાય? આ રીતે બંનેના નાશનો પ્રસંગ આવે, શૂન્યપણાનો પ્રસંગ આવે, પણ એમ છે નહીં. આપણે વિચાર કરીએ કે આ સોનાની બધી અવસ્થાઓ પલટાય, સાંકળીને વીંટીને બંગડી થાય, પણ એમાં સોનું નાશ પામી જાય? સોનું નાશ પામે તો પછી એ અવસ્થાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બંગડી ક્યાંથી બનશે? સોનું જ રહે નહીં તો પછી વીંટી બંગડી કે કંગન ક્યાંથી, વીંટી બંગડી હાર ક્યાંથી થશે? સોનાની સાંકળી પલટીને કંકણ થાય, એટલે એ તો પર્યાય બદલાય, પણ ત્યાં સોનું કઈ નાશ પામતું નથી. એવી રીતે અવસ્થા ભલે પલટાય પણ ભગવાન આત્મા કે કાળી દ્રવ્ય જે છે એ તો નિત્ય રહે છે, એ કઈ નાશ પામતું નથી. અને પછી છેલ્લે એ સમજાવે છે કે રાગને પુણ્યને ને પર્યાયને જ એ આત્મા માને છે એ એની ભૂલ છે. બૌદ્ધ મતની તો વાત એક બાજુ મૂકો, બધાની જ આ ભૂલ છે. બૌદ્ધ મત વાળા પર્યાયને જ આત્મા માને છે ને, આપણે પણ એ જ કામ કરી રહ્યા છીએ. રાગને, શુભ ભાવને, પુણ્યને, પર્યાયને જ આપણે પણ આત્મા માનીને આગળ વધીએ છીએ. ક્યાં આગળ વધીએ છીએ? સંસાર ભ્રમણ તરફ. રાગને, પુણ્યને અને પર્યાયને જ એ આત્મા માને છે એ એની ભૂલ છે, પણ એ ભૂલ પર્યાયમાં થઈ છે, વસ્તુમાં નથી. આટલી શાંતિ. કે જે ભૂલ થઈ છે એ પર્યાયમાં થઈ છે, વસ્તુમાં જો ભૂલ થઈ હોત ને, વસ્તુ જ જો બગડી ગઈ હોત તો મોટી ઉપાધિ થાત, પણ એવું નથી. વસ્તુમાં તો કાંઈ થતું નથી, ત્રિકાળ વસ્તુ તો શુદ્ધ જ રહે છે. અને આ ભૂલ આ એક વખત નથી થઈ, અનંત વખત આ ભૂલ તો થઈ છે, એટલે અનંતકાળથી આ ભવના ભ્રમણ થાય છે. પણ જે થયું તે બધું પર્યાયમાં થયું. સાતે વ્યસનો સેવ્યા તો પણ પર્યાયમાં, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા તો પણ પર્યાયમાં, જે કર્યું એ બધું પર્યાયમાં થયું છે, વસ્તુમાં કાંઈ થયું નથી. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તો એવો ને એવો નિત્ય જ્ઞાયક ભાવ પણ રહ્યો છે. એટલે અત્યારે પણ એની દ્રષ્ટિ કરતા આ વર્તમાનમાં જે ભૂલ છે એ છૂટી જાય, અને આ જ કરવા જેવું છે, અને એમ કરતા ધર્મ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થાય. આ રીતે આપણે અહીંયા કળશ 207 પૂરો કરીએ છીએ. ક્ષણિક મત, આપણને એમ થાય કે ક્ષણિક મત દ્વારા આચાર્ય ભગવાન આપણને શું કહેવા માંગતા હશે, પણ જયારે આખો કળશનો અને એના ઉપર આપેલા ગુરુદેવના પ્રવચનનો વિચાર કરીએ ત્યારે આપણને એમ થાય કે આ બધું તો સમજવા જેવું છે. ક્ષણિક મતવાદીની વાત લઈ અને બૌદ્ધ મતની વાત લઈ અને સમજાયો તો ધર્મ સમજાયો ને, એમને કઈ બૌદ્ધ મતને તોડી પાડવો છે એમ નથી. પણ તમે જો એવા વિકલ્પમાં હો તો ત્યાંથી ખસો. અને વસ્તુનું સ્વરૂપ આ રીતે નથી, એકાંતે નથી. એટલે હવે મૂળ ગાથા જે છે કુંતુંદાચાર્ય ભગવાનની, એમાં એ વાતને મહત્વ આપવામાં આવ્યું છે કે વસ્તુનું સ્વરૂપ એકાંતે નથી, અનેકાંતે છે. એટલે ક્ષણિક પણ છે અને નિત્ય પણ છે એમ તમારે માનવું જોઈએ. એટલે હવે જે ચાર ગાથા આવવાની છે એમાં એ વાત આવે છે. એટલે અહીંયા કહે છે કે હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છે. ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છે. આપણને હજી એમ થાય કે આ ક્ષણિકને તો બરાબર આપણે સમજ્યા, હજી આચાર્ય ભગવાન શું કહેવાના છે? અરે પ્રભુ, કુંતુંદાચાર્ય ભગવાન કાંઈક વિશેષ વાત કરવાના હશે ત્યારે તો એને માટે એમણે અમૃતુંદાચાર્ય ભગવાને કળશ લખ્યો. હવે જે વાત આવે છે તો ખરી વાત આવે છે ને, મહત્વની વાત આવે છે, એ તો આપણે સમજવાની છે. આજે આપણે થોડી એની શરૂઆત કરીએ છીએ. તો ગાથાઓ 345-348 ચાર ગાથાઓ સાથે છે. કૈશ્ચિત તુ પર્યાય વિનશ્યતિ નૈવ કૈશ્ચિત તુ જીવઃ યસ્માત તસ્માત કરોતિ સ વા અન્યો વા નૌકાંત. કૈશ્ચિત તુ પર્યાય વિનશ્યતિ નૈવ કૈશ્ચિત તુ જીવઃ યસ્માત તસ્માત તદેતિ સ વા અન્યો વા નૌકાંત. યશ્ચૈ કરોતિ સ ચૈવ ન વેદયતે અસ્ય એષ સિદ્ધાંત. સ જીવો જ્ઞાતવ્ય મિથ્યા દ્રષ્ટિઃ અનાહર્તઃ. અન્યઃ કરોત્યન્ય પરિભુક્તે યસ્ય એષ સિદ્ધાંત. સ જીવો જ્ઞાતવ્યો મિથ્યા દ્રષ્ટિઃ અનાહર્તઃ. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યસ્માત એટલે કારણ કે જીવઃ કૈશ્ચિત પર્યાય હિતુ, જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે, વિશ્યંતિ વિનશ્યતિ. જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે. તું કશ્ચિત ન એવ અને કેટલાક પર્યાયોથી નાશ નથી પામતો. શું કહ્યું? કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નાશ નથી પામતો. શાંતિથી વિચારવાનું, આ જરા કટપટું લાગે પણ સહેલું છે. શું કહ્યું? જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નાશ નથી પામતો, તેથી તસ્માત સ વા કરોતિ અન્ય વા ન એકાંત, તેથી તે જ કરે છે, એટલે કે જે ભોગવે છે તે જ કરે છે, અથવા બીજો કરે છે એવો એકાંત નથી. શું સમજાયું છે? કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નાશ નથી પામતો, તેથી એકાંતે તમે એમ ન માનો કે જે ભોગવે છે તે જ કરે છે અથવા બીજો જ કરે છે. એમ તમે એકાંતે ન માનો એમ કહેવું છે, એટલે કે છે કે એવો આ એકાંત નથી. અહીંયા સ્યાદવાદ લીધો છે. પણ પહેલું તો આ સમજવાનું કે કેટલાક પર્યાયોથી જીવ નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી જીવ નાશ પામતો નથી. એટલે એનો અર્થ શું? પર્યાયને પર્યાયની રીતે કહીએ તો એને એમ કહ્યું કે જે પર્યાયો છે એમાં જે નાશ થયો એને આપણે એમ કહીએ કે જીવનો નાશ છે, પણ એ તો પર્યાયની અપેક્ષાએ નાશ થયો. જે નાશ થયો એ તો પર્યાય અપેક્ષાએ નાશ થયો, કેમ કે જીવનું સ્વરૂપ તો દ્રવ્ય અને પર્યાય એમ છે ને, તો જે પર્યાય છે એનો નાશ છે, એટલે એ પર્યાયનો નાશ, ત્યાં પર્યાયનો નાશ બતાવ્યો છે. અને પછી કેટલાક પર્યાયોથી નાશ નથી પામતો, એટલે અહીંયા દ્રવ્યમાં ગુણની વાત લીધી છે કે એ દ્વારા એ નાશ નથી પામતો. ગુણોનો નાશ નથી થતો, દ્રવ્યનો નાશ નથી થતો, નાશ થાય છે તો પર્યાયનો નાશ થાય છે. એટલે જીવનો નાશ કેવો હોય તો એમ કહેવાય કે પર્યાયનો નાશ છે, પર્યાય અંશ છે એનો નાશ. અને જે બદલાતું નથી, જે ધ્રુવ અંશ છે, એટલે કે જે દ્રવ્ય ત્રિકાળ રહે છે, જે ગુણો છે એનો નાશ નથી, એટલે એને પણ અહીંયા પર્યાય કહ્યું. દ્રવ્ય ગુણને પણ પર્યાય કહ્યું અને પર્યાયને પણ પર્યાય કહ્યું. જે પલટતી દશા છે એને પર્યાય કહ્યું, અને એ પલટતી દશા એ પર્યાયનો નાશ થાય છે, અને બીજી કેટલીક પર્યાયનો નાશ નથી. એટલે જીવનો એ પર્યાયથી નાશ નથી, એટલે એ ગુણ, એ ગુણથી એનો નાશ નથી, એને પર્યાય કહી. પર્યાય શબ્દ બંને માટે વાપર્યો છે. જે અવસ્થા બદલાય છે એને માટે પણ પર્યાય શબ્દ વાપર્યો છે, અને જે આ ગુણ છે, જે દ્રવ્ય, એને પણ પર્યાય કહી. એટલે કેટલાક પર્યાયથી એ નાશ પામે છે, એટલે એ જે પર્યાય મૂળ અવસ્થા, જેને આપણે પર્યાય જ કહીએ છીએ, એ પર્યાય, એનાથી એ નાશ પામ્યો. એટલે પર્યાય અપેક્ષાએ જીવનો નાશ થયો, એક વિધાન. અને બીજું વિધાન અહીંયા કહ્યું કે કેટલાક પર્યાયોથી નાશ નથી પામતો, એટલે કે દ્રવ્ય ગુણથી એ નાશ નથી પામતો, એને પણ અહીંયા પર્યાય કર્યો. દ્રવ્ય ગુણથી એ નાશ નથી પામતો, પણ અવસ્થા, જે પર્યાય, જે બદલાતી વસ્તુ છે, એનાથી એ નાશ પામે છે. એટલે પર્યાયનો નાશ છે પણ દ્રવ્યનો નાશ નથી. તમે એકાંતે એમ ન લઈ લો, પછી એના ઉપરથી વાત લીધી, કેમ કે પર્યાયનો નાશ છે, પર્યાયનો નાશ છે, એને તમે એકાંતે જીવનો નાશ જો કહેશો તો પછી બૌદ્ધ મતની જેમ વાત બનશે કે જે કરે છે એ જુદો છે અને પછી જે ભોગવે છે એ જુદો છે, તો એવો એકાંત થઈ જાય. પણ અહીંયા તો એવો એકાંત લેવાનો નથી, કહે છે કે એ એવો એકાંત નથી. વ્યાજવાદથી છે કે જે કરે છે એ જુદો છે. કોણ છે? એ પર્યાય રૂપે જોઈએ તો એ જુદો છે, અથવા તો એ બીજો કરે છે, જે ભોગવતો નથી એ બીજો કરવા વાળો છે. કરે છે એ બીજો છે, જે ભોગવવા વાળો છે એ નથી. એમ જ્યારે જો કહેવામાં આવે તો એ પર્યાય અપેક્ષા એ બરાબર છે, પણ એને એકાંતે નહીં લો, એ એકાંતે નથી, એ એકાંતે નથી. કેમ કે કેટલાક પર્યાયોથી જીવ નાશ પામતો નથી, એટલે કે દ્રવ્ય ગુણથી તો જીવ નાશ પામતો નથી. તો દ્રવ્ય ગુણથી જો વિચાર કરીએ તો જે કરે છે એ જ ભોગવવા વાળો છે. એટલે એ જે કરે છે અને જે ભોગવે છે એ જુદા નથી, એમ અહીંયા વાત તો કરવી છે. એટલે બંનેને અહીંયા જુદા પાડી અને બે ગાથામાં સમજાવી છે, 345 અને 46માં એ બંનેમાં એ રીતે સમજાવવામાં આવ્યું છે. 346માં શું કહ્યું છે એ જ રીતે વાત લીધી છે કે કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નાશ નથી પામતો, તેથી અહીંયા એમ લીધું છે કે તે જ ભોગવે છે, એટલે જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે છે. અહીંયા ભોગવનારો લીધો છે અને 345ની અંદર કરનારો લીધો છે. એટલે કે કરનારો છે, કરનારો છે અને ભોગવનારો છે, એ બંને પર્યાય અપેક્ષાએ જોઈએ તો જુદા છે. એ બંને પર્યાય અપેક્ષાએ જુદા છે. એટલે જો તમે પર્યાયને જીવ તરીકે માનો અને એને એકાંતે જો પર્યાયને જ જીવ તરીકે માનો તો કરનારો જુદો અને ભોગવનારો જુદો એમ એકાંત થઈ જશે. પરંતુ તમે એમ પણ સાથે માનો કે કેટલીક પર્યાયો નાશ નથી પામતી, એટલે દ્રવ્ય ગુણ નાશ નથી પામતા, તો પછી એ કરનારો જે છે એ જ ભોગવનારો છે. કરનારો અને ભોગવનારો જુદા થતા નથી. આવો શ્યાદવાદ છે. આવો આ રીતે શ્યાદવાદ છે. પછી આગળ અહીંયા કહે છે 347માં, એના અર્થમાં અહીંયા કહે છે કે ય ચ એવ કરોતિ સહ ચ એવ ન વેદયતે, જે કરે છે તે જ નથી ભોગવતો. એષ અશ્ય સિદ્ધાંત સહ જીવ, એવો જે સિદ્ધાંત છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ છે અનાહર્ત, એટલે અર્હંતના મતને નહીં માનનારો જાણવો. શું કહે છે કે જે કરે છે તે જ નથી ભોગવતો, એવો જેનો સિદ્ધાંત છે, એવો જે સિદ્ધાંત માને છે, એને સિદ્ધાંત બનાવીને બેઠા છે, એ મિથ્યાદ્રષ્ટિ છે, એ અર્હંતના મતને માનનારા નથી. કોણ? કે જે કરે છે તે જ નથી ભોગવતો એવી માન્યતા કરનારા. જે કરે છે એ નથી ભોગવતો, એટલે કે કરવા વાળો આત્મા જુદો ને ભોગવવા વાળો આત્મા જુદો એમ જે માને છે, એવો સિદ્ધાંત જેનો છે, એવા બૌદ્ધ મતીઓ એ મિથ્યાદ્રષ્ટિ છે, એ અર્હંતની માન્યતાને માનવા વાળા નથી. અર્હંત ભગવાન તીર્થંકર ભગવાનને માનતા નથી એમ જાણવું. એ જ રીતે આગળ 348માં અહીંયા કહે છે કે અન્ય કરોતી અન્ય પરિભુક્તે એષ અશ્ય સિદ્ધાંત, એટલે કે બીજો કરે છે અને બીજો ભોગવે છે, એવો જેનો સિદ્ધાંત છે સજીવ મિથ્યાદ્રષ્ટિ અનાહર્ત નાતવ્ય એમ જાણો. એટલે અહીંયા એ રીતે લીધું કે બીજો કરે છે અને બીજો ભોગવે છે, એટલે કરનારો જુદો અને ભોગવનારો જુદો એમ અહીંયા વાત કરી છે. કરનારો જુદો, બીજો કરે છે અને બીજો અન્ય બીજો ભોગવે છે એમ જે માને છે એ મિથ્યાદ્રષ્ટિ છે, એ અજૈન છે એમ તમે જાણો. એટલે અહીંયા 347 અને 348માં ફેર ક્યાં મૂક્યો? 347માં એમ કહ્યું કે જે કરે છે તે જ ભોગવતો નથી, એ કરનારો ભોગવતો નથી એમ ત્યાં લીધું છે. કરનારો ભોગવતો નથી એમ સિદ્ધાંત કર્યો. અને અહીંયા એ રીતે લીધું છે કે ભોગવનારો બીજો છે, બીજો કરે છે અને બીજો ભોગવે છે, એટલે એ બંને રીતે જે સિદ્ધાંતને સ્વીકારે છે, માને છે, એવા બૌદ્ધ મતીઓ એ અર્હંતના મતને માનતા નથી, એ મિથ્યાદ્રષ્ટિ છે. તો આ રીતે આપણે શ્લોકનો અર્થ અહીંયા કરીએ છીએ. હવે ટીકામાં ભાવાર્થમાં ઘણું સમજાવ્યું છે અને ગુરુદેવે એનો ઘણો સરસ રીતે વિસ્તાર કર્યો છે, એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
Thank you.